આ 10મા નંબરના આલ્બમમાં સાતમી દ્રષ્ટિની ગાથા 3 અને 4નું વિવરણ છે.
રોજ બધું સમજાય, વાતને સમજાય, ઉદાહરણ વ્યવહારના ઉદાહરણથી વ્યવહારિક દ્રષ્ટાંતથી જ્ઞાનીઓ સિદ્ધાંત સમજાવે છે. સિદ્ધાંત શું છે? સિદ્ધાંત એ છે કે ધ્યાનથી સુખ છે અને ધ્યાન જેવું સુખ એ કંઈ નથી. પણ એ કે છે, આ કોણ કહી શકે આ કેવું કેવી રીતે? એટલે અહીંયા કહે છે અનુભવ. નહીં તો એમ થાય કે આ બધા જેની પાસે કશું જ નથી અને આપણે માનીએ છીએ એવી જીવનની કોઈ સગવડતા નથી, કોઈ સાહેબી નથી, કોઈ સલામતી નથી, કોઈ સાધનો નથી, આ બધા સુખી સુખી સુખીતા શું છે? કયા સુખની વાત છે? સુખી હશે એટલે આ જ પ્રશ્ન આવે. સામાન્ય રીતે સાધકની અંદર ઘણીવાર આવા વિકલ્પો આવે કે આપણે આ કરી રહ્યા છીએ બધું ઠીક છે ને, સાચું છે ને, આનાથી સુખ પ્રાપ્ત થાય. એટલે જ્ઞાનીઓ કહે છે એ જે સુખ છે એ સાધનનું નથી, એ જે સુખ એમને મળે છે અથવા તો આ દ્રષ્ટિમાં જે બધા છે એમને જે સુખ છે એ સુખ સાધનનું નથી. તો સુખ શેનું છે? સુખનો આધાર શું છે? આત્માનો ગુણોની રમણતારૂપ ધ્યાન. ગુણોની રમણતારૂપ ધ્યાનનું સુખ છે એની પાસે. એ ધ્યાનના સુખની અંદર એટલા બધા રત થયેલા છે અને એ ગુણો છે આત્મામાં. એક સુખ નામનો ગુણ છે, સુખની ખાણ છે. સંસારના પદાર્થની અંદરના ભોગ ઉપભોગથી પણ જ્યારે સુખનો અનુભવ થાય છે ત્યારે સુખનો અનુભવ શેના કારણે થાય છે? પોતામાં જે ગુણ છે ને સુખવાસનો, સુખને જાણવાનો જે ગુણ છે એને કારણે. એ જો સુખને જાણવાનો ગુણ ન હોય તો પદાર્થના ભોગ ઉપભોગથી પણ સુખની અનુભૂતિ અથવા ભાસ પણ થાય નહીં. તો જીવની અંદર આ એક ગુણ છે, એ ગુણને કારણે. એટલે જીવને ભ્રાંતિ શું છે કે પદાર્થના સંયોગ વિયોગથી સુખ દુઃખ થાય છે. સુખ દુઃખ પદાર્થના સંયોગ. જ્ઞાની કહે છે કે એ તો બરોબર છે, ભ્રાંતિ છે. એમાં પણ સુખ દુઃખનો અનુભવ આપ્યું જણે એ તો એની અંદર રહેલું ચૈતન્ય તત્વ હતું અને એમાં સુખ નામનો ગુણ છે માટે ખબર પડી. ચૈતન્યના અભાવની અંદર સાધન સામગ્રી હોય તો એટલે અહીંયા પોતાનો હવે જે ગુણથી એને જગતના પદાર્થની અંદરના સુખ દુઃખની અનુભૂતિ કરી એ ગુણમાં પોતાની રમણતા હોય તો કેવું સુખ મળે? જેના થકી એને આખા લોકનું સુખ જાણ્યો એવો એ જે સુખનો સ્ત્રોત, એ ગુણ જો પ્રગટે ને એમાં જો રમણતા થાય તો એની અંદર એને કેવું સુખ મળે? ત્યારે કહે છે નિર્વચનીય, કેવળ અનુભવ વિના, જાણી ન શકાય, કહી ન શકાય એવું સુખ મળે. અને એ સુખ છે એ સર્વથી ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ એવું સુખ છે. એટલે સુખનું સ્વરૂપ શું? ધ્યાન દશા. સુખનું સ્વરૂપ ધ્યાન દશા. ધ્યાન શેમાં? સ્વરૂપના ગુણો, ગુણોની રમણતા એ સ્વરૂપ નથી. તો સુખનું સ્વરૂપ છે એ ધ્યાન છે, અને આ થવાનું કારણ નિમિત્ત એ ચોથી ગાથામાં કહે છે કે આ દ્રષ્ટિમાં બોધની નિર્મળતા છે એ છે. એહ દ્રષ્ટિમાં નિર્મળ બોધે ધ્યાન સદા હોય સાચું. દાખલા આપ્યા, નાગરનો દાખલો આપ્યો, નાગરિકનો, એને શહેરી જીવનના સુખનો અનુભવ છે, એવી રીતે પરિણીત સ્ત્રીને પતિના સુખનો અનુભવ છે. આ બધા દ્રષ્ટાંતો છે. દ્રષ્ટાંતો તો બધા મર્યાદિત છે, સીમાપણાને પામે. દ્રષ્ટાંત હંમેશા સીમાને પામે, પરંતુ સિદ્ધાંત છે એ કોઈ પરિસીમાને પામતો નથી. તો કે છે કે શહેરની અંદર રહેનારો અકળાઈ જાય એવું બને, અને પરિણીત દુઃખી થાય એવું પણ. પરંતુ આત્મગુણની અંદર જે પોતાના સુખનો અનુભવ કરે છે ધ્યાન, એને સદા શબ્દ મૂક્યો, અને સદા શબ્દ મૂકી શકાય એમ નથી. આપણે મુંબઈ જાય તો કેટલા દી ગમે, થોડા દિવસ પછી એમ થાય કે હવે આલો પાછા, અહીંયા તો કંટાળે. એમ આ બધું જે સુખ છે સંસારમાં એ સંયોગને કારણે છે, પરવશ છે. એટલે એને સદા શબ્દ જ્ઞાનીઓએ મૂક્યો. અહીંયા કહે છે કે ધ્યાનનું સુખ છે એ સાચું છે, એમાં ક્યારે કંટાળો, એમાં ક્યારેય એને અણગમો અભાવ, આવું ધ્યાનનું સુખ છે. પણ એનો આધાર છે બોધ. એ કે છે જેમ રતન છે એની જ્યોતિનો આધાર શું છે, દૂષણ રહિત છે માટે કોઈ પણ પ્રકારનો એબ નથી. હીરો છે એટલો સરસ છે, રત્ન એવું સરસ છે, પાણીદાર છે, જાતવાન છે, એબ નથી. કોઈ પણ પ્રકારની મલિનતાનો અંશ પણ નથી. એ પારખું હોય જાણી શકે, આજે હીરા પારખું નથી આવેલા. તો કે છે એને જેમ એની નિર્મળતા રત્નની સુવર્ણની પણ, એનો જે તેજ છે એનો ચળકાટ છે એ શેના આધારે છે, એની નિર્મળતા શુદ્ધિ. સુવર્ણ શુદ્ધ છે ત્યારે એનો ચળકાટ છે. એમ અહીંયા પણ આ બોધ છે, જ્ઞાન છે. આ જ્ઞાનનો જ્યારે બોધના રૂપમાં પરિણિત થાય છે, ઉપદેશના રૂપમાં હતો ત્યાં સુધી તો ઉપદેશ કહેનારાનો હતો, કહેનારાનો ઉપદેશ પોતાને મળ્યો ત્યારે શું થયું, બોધ. ઉપદેશ સાચો અને બોધ ખોટો એવું બને ને, પોતાને બોધ થાય ખોટો, ઉપદેશ સાચો. બોધને એની અંદર કે પોતાની જ્યાં દશા છે નિર્મળ ન હોય તો બોધ ઉપદેશ પરિણામ પામતો, ગમે તેવો સાચો સારો ઉપદેશ હોય પણ જો સાંભળનારની અંદર એની દ્રષ્ટિની નિર્મળતા ન હોય, ભૂમિકા ન હોય, તો એ બોધ રૂપે પરિણતિ થતી. એનું કારણ શું છે એ આપ્યું છે, મોહ. મોહની તમામ વાસનાઓ છે એ બોધને મલિન કરે છે. જ્યારે જ્યારે જીવ ઉપદેશની વાત, બોધની વાત સાંભળે છે ત્યારે એ સાંભળવામાં બે વ્યક્તિ સાંભળતી હોય, 50 વ્યક્તિ સાંભળતી હોય, દરેકના પરિણામ જુદા છે. એનું કારણ શું જુદું છે, તારતમ્યતા એની વાસનાની. તરતમ જોગે રે, તરતમ વાસના રે, વાસિત બોધ આગા. બોધ વાસિત છે, વાસનાઓથી વાસિત છે. તારતમ્યતા જુદી જુદી છે દરેકની પોતાની, પણ મોહની વાસનાઓનું જેટલા પ્રમાણની અંદર ત્યાં છે એટલા પ્રમાણની અંદર એ મોહદશાજન્ય વિકારો અને આંશિક અજ્ઞાનતારૂપ મેલ એ હોવાને કારણે હજુ બોધની નિર્મળતા પ્રગટતી નથી. પણ જ્ઞાનીની આ દશાની જ્યારે આ સાધક છે, મુમુક્ષુ છે અને જ્યારે આગળ વધે છે ત્યારે જેમ જેમ ઉપરના ગુણઠાણા પ્રાપ્ત કરે છે તેમ તેમ એની આત્માના શુદ્ધ સ્વરૂપની કંઈક એની દશા બદલાય છે. એટલે મોહની વાસના, વિકાર એ બધા શાંત હોય છે. એટલે અનુભૂતિ ઉપર જાય છે એટલે મહાત્માઓનું મન હંમેશા મુક્તિમાં. સંસાર વાસનાઓનો ત્યાં ક્ષય છે, સંસાર વાસનાઓનો ક્ષય છે અને ત્યાં એમને મોહની આપણે મોક્ષની જિજ્ઞાસા એવી વધારે છે, વધારે છે. મોહની જિજ્ઞાસા ઘણી છે, સંસાર તરફનો અભાવ છે અને મોહ તરફનો એનો લગાવ છે. આને કારણે થઈને એ યુંજન કરે છે. યુંજન કરો, શું યુંજન કરે છે કે એને જેટલી સામગ્રી મળે છે સંસારમાં એ બધાનો ઉપયોગ શેમાં કરે છે? મુક્તિની પ્રાપ્તિમાં કરે છે. હવે અહીંયા એક અદ્ભુત એક એવી સ્થિતિ નિર્માણ થાય છે. એ સ્થિતિ કઈ છે? આશ્રવને સંવર બનાવે છે. એની ધ્યાનની દશાની જ્યોતિ એવી સરસ થઈ ગઈ છે, એ જ્યોતિ સરસ થવાને કારણે એને હવે જે જે પ્રવૃત્તિ છે કોઈ પ્રવૃત્તિ બંધરૂ કારણ બનતી, એ શેનું કારણ બને છે? મુક્તિ. એટલે આચારાંગ સૂત્રમાં આ દશા આપી, હોત આસવા પરિસવા, કૃપાળુ દેવે પદમાં મૂકી, હોત આસવા પરિસવા ઇનમે નહીં સમજે. અરે આ દશા આવ્યા પછી આશ્રવ પર સંવરનું કારણ થાય, નિર્જરાનું કારણ થાય. તો એની તમામ પ્રવૃત્તિ, તમામ પ્રવૃત્તિ કહેતા કે છે કે આહારની, નિહારની, સુખની, દુઃખની, રોગની, નિરોગીની, સાનુકૂળ, પ્રતિકૂળ જે કાંઈ અવસ્થા ગણો એ બધી જ અવસ્થાનો એ લાભ લે છે. શું કરે છે? કર્મનો, કર્મને ખપાવે છે. એટલે અહીંયા કહે છે કે શસ્ત્રો આવડે ને વિજય થાય પછી, પણ જે કંઈ હાથમાં શસ્ત્ર આવે એનો ઉપયોગ હથિયાર તરીકે જ કરે. તો હવે એને એનો ઉદયગત સંસાર એ પણ એક નિર્જરાનું કારણ. ઉદયગત આવેલા પરિસરને ઉપસર્ગ ધ્યાનની વિચલિતતાનું કારણ બને કે દ્રઢતાનું કારણ બને? નહીં તો પરિસ ઉત્સર્ગ અને સુખ અરે કાંઈ સંબંધ નથી. જો એનું સ્વરૂપ જુઓ તો એને સુખ સાથે, સ્થિરતા સાથે કાંઈ સંબંધ નથી. પરંતુ પોતાની આ દશા હોવાને કારણે હવે એને ઉદયગત જે કંઈ આવો આવે છે સંસારનું પ્રતિકૂળતાઓ એ પણ એની ધ્યાનની સ્થિરતાનું કારણ બને છે, વિક્ષિપ્તતાનું નહીં. અને એ દશા ન હોય ત્યારે જગતના જીવોને સામાન્યપણે પણ થોડો પરિસર આવે તો પણ એની વિચલિતતાનું કારણ મને અસ્થિર થઈ ગયું. લાઈટ ગઈ, શું થાય? એટલે હજી પરિસર તો ક્યાં એરિયા છે, ઉપસર્ગની ક્યાં વાત કરવી? જીવ ક્યાં કઈ ભૂમિકામાં ઊભો છે? જ્ઞાનીઓ કહે છે કે પૂર્વ પ્રારબ્ધ તો છે જ, એ ઉદયગત સ્થિતિ છે જ. જીવે એવી કળા હસ્તગત કરવાની છે કે જે કળા હસ્તગત કરવાને કારણે પ્રારબ્ધજન્ય ગમે તેવી પરિસ્થિતિ, રોગની આવે, નિરોગની આવે, સુખની આવે, દુઃખની આવે, અનુકૂળતાની આવે, પ્રતિકૂળતાની આવે, જે આવી આવે, પણ એનો ઉપયોગ અને એનું પરિણામ એ પોતે જ લાવશે. શું લાવશે? તો કે સંવરમાં જ લાવશે, એ ધ્યાનમાં જ લાવશે, સ્થિરતામાં જ લાવશે અને કર્મની નિર્જરા કરીને મુક્તિમાં જ જશે. ભૂત આસવા પરિસ્વા, આહાર કરે તો પણ એનું કર્મનું નિર્જરા, આરામ કરે તો જ મેળવે. કોઈ પણ પ્રવૃત્તિને કોઈ પણ પ્રકાર એને એટલો રોગ થાય અને એવી પ્રતિકૂળતા ઉત્પન્ન થાય તો પણ કે છે જ્ઞાની તો ત્યારે એને પોતાના સ્વભાવને વેદીને એ કર્મને નિર્જરા કરે. પ્રાણાંત કષ્ટ આવે છે જ્યારે ઉપસર્ગની અંદર તે સમયે પણ એને ધ્યાનનું કારણ થાય છે. દ્રઢતા, સ્થિરતા, આત્મગુણોની રમણતા માટે એને માનો કે અધિક અવસર આવી જાય. એને શું થાય ત્યારે ભાવ કે આ તો સારું થયું, પરમ મિત્રનો ક્યાં ભાઈબંધ આવ્યા હતા? કોઈ દૂધના કટોરા લઈને આવ્યા હતા? આઈસ્ક્રીમ નું ધર્મોસ લઈને આવ્યા હતા? જંગલમાં તમે તપ કરતા હો ને ભાઈબંધ આવ્યો તો ટિફિન લઈને આવ્યો તો એ સમયે અડોલ આસન ને તો બોધ નિર્મળ દ્રષ્ટિ હોય તો જીવમાં બોધ ઉત્પન્ન થાય, એનાથી ગુણો ઉત્પન્ન થાય. એ ગુણો ઉત્પન્ન થાય છે એમાં રમણતા થવાથી ધ્યાન એ સ્વાભાવિક પરિણામ છે. આત્માના ગુણોની રમણતામાં રહેવું એ જ ધ્યાન છે. આત્માના ગુણોની રમણતામાં એ ગુણો સાથે એકાકાર કદાકાર એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય એ ધ્યાનનું સ્વરૂપ છે. અને આ ધ્યાનના સ્વરૂપની અંદર કે છે કે હવે આપણને જે પેલી કહ્યું હતું કે મન મહિલાનું રે વાલા ઉપર રે બીજા કામ, એ કે છે કે એ તો છઠ્ઠી દ્રષ્ટિની વાત હતી. આ સાતમીમાં આ ક્ષાયિક પણ માન્યું છે. આમાં નિરંતર એવી જ્યોતિ જળ છે. રત્નની જ્યોતિ નિરંતર છે કેમ કે દૂષણ નથી. સુવર્ણનો ચળકાટ નિરંતર છે કારણ કે મોર નથી. એમ અહીંયા મોહની વાસનાનો ક્ષય કરો છો એટલે બોધનું જે તેજ છે, નિર્મલતા છે, એ નિરંતર છે, અખંડપણે છે. એટલે પોતાનું જે તેજ પ્રગટ થયું છે એ અખંડપણે છે. એટલે એ રમણતાનો આનંદ છે, ધ્યાનની સ્થિરતા છે, નિર્મળ બોધ છે, પૌગલિક ભાવોથી સદા સર્વતા નિસ્પૃહતા છે. આ કોઈ મહાત્માઓને હવે પૌગલિક સ્પૃહા તો અંતરંગ સ્પૃહા નથી એવી જેની આ સત્પુરુષનું ઓળખાણ છે. પછી ખાતા પીતા પેલો પેલું પદ એક પ્રબળ વિવેક એમ છે, દિશે ખાતા ને પીતા જેને હોય છેલ્લો અવતાર. કયું પદ છે? નહીં નહીં નહીં, જેને હોય છેલ્લો અવતાર જેનો કાળ તે તિંકર થઈ રહ્યો, દિશે ખાતા પીતાને એ બધું જ દેખાય. આપણે છેલ્લો અવતાર છે છતાં કે ખાવાનું પીવાનું રીધિ સીધી દાસીઓ જેની થઈ રહી, એવું સરસ પદ એનું મૂક્યું છે ત્યાં. એ કે છે જેનો હોય છેલ્લો અવતાર. હવે તો મન વચન કાયાના યોગ સહિત જીવન છે, અવતાર છે, એની બધી જ પ્રવૃત્તિ છે. અને પૂર્વની કર્મનો ઉદય કંઈ નષ્ટ થઈ ગયો નથી. જ્ઞાની છે એટલે શું છે, એ બધું જ ઉદયમાં આવે છે અને એના આધાર ઉપર મન વચન કાયાની બધી જ પ્રવૃત્તિ ચાલી રહી છે. પણ એક અનંત સંસાર બાંધતો જાય છે, એક છૂટતો જાય. બંનેની દ્રવ્ય ક્રિયા સમાન ગણાય છે પણ ભેદ ક્યાં છે? ભાવ બોધની પરિણતિમાં ભેદ છે. એકને પ્રાપ્ત થયેલા સંયોગોની અંદર એકતા બુદ્ધિ હોવાને કારણે એ જ પોતાને સુખ દુઃખનું કારણ બને છે. અને એકને પ્રાપ્ત થયેલો જે સંયોગ છે એ પોતે નથી, એની સાથે પોતાની ભિન્નતા છે અને પોતાની અસંગ બુદ્ધિ છે. બોધની નિર્મળતા હોવાને કારણે એને કંઈ સ્પૃહાનો ત્યાં કોઈ ભાવ હોવાને ન હોવાને કારણે આ બધા મહાત્મો પોતાના ગુણોની રમણ થાય છે. એટલે કે છે આસક્તિનો ત્યાગ થાય છે, અને એ બધી જ વસ્તુને જ્ઞાનાદિ ગુણો એમાં સહાયક તરીકે જ ઉપયોગ કરતા હોવાથી આહાર વાપરતા પણ નિર્જરા જ સાધે છે. હવે એક એવી સ્થિતિ આવીને ઉભી રહી જાય છે, આ જો ભૂમિકા ભેદ ન સમજાય, ભૂમિકા ભેદ ન સમજાય અને નીચેની ભૂમિકામાં આવો પ્રયત્ન કરવા જાય તો શું થાય? પ્રયોગ કરવા જાય તો વધારે પોતાની બોધની કોઈ તારતમ્યતા નથી, નિર્મળતા નથી, હજુ વાસના ઊભી છે. અને તે સમયે એમ કે ખાનારો ક્યાં ખાય છે? તત્વજ્ઞાન આવી ગયું, જો ભૂમિકા ઉપર નહીં આવી ગઈ અને પોતાની ભૂમિકા તો માયા સંગે ઉભું થાય. એટલે એમ કે આત્મા કંઈ ખાતો નથી, બસ ઠોકા ઠોક બંડે બોલો, એ કંઈ કરતો, એ કોઈને અડતો રેખડા પર અનંત કાઢતા રખડા. ભૂમિકા ભેદ ન સમજાય. આત્મજ્ઞાનની રમણતા વિના ધ્યાન દશા. એટલે કેટલાય ધ્યાનના પ્રયોગો કરે જેને આત્મા નથી જાણતો એ ધ્યાન શું કરે? જેને આત્મતત્વની પ્રતીતિ નથી એના ધ્યાનનું કેન્દ્ર શું? દેહ અને આગળની આજુબાજુની સાંયોગિક વ્યવસ્થાઓ આત્મા તો નહીં જ. આહા, સૃષ્ટિ સૌંદર્ય હોય, નદી ચાલી જતી હોય, પર્વત હોય, પછી આમ થતું હોય, અરે તારા હજી ધ્યાનમાં જો તો આ બધા કારણો છે ને. તો અહીંયા રહેનારા બધા ધ્યાનમાં જશે ને, ચકલા માછલા વાઘ છે બધા, એ તો બધા ધ્યાનસ્થ પામુનિઓ છે. આ દ્રષ્ટિ જે કીધીને યોગ દ્રષ્ટિ, આ બધા જે યોગના અંગ છે ને, એક એક અંગ ઉપર આ બધા મહાત્મા પુરુષોએ જે આપણને એનું કૃપાળુદેવે કહ્યું કે આ દશા માપક થર્મોમીટર છે. આઠ દ્રષ્ટિની સજ્જાય એ દશા માપક. એમાં કહે છે કે મુમુક્ષુ અને સાધક જીવોએ સદાય માપવું કે કેટલો તાવ છે મોહનો. આપણને તાવ છે જ, કેટલો છે માપી લેવો. એ કે આ દ્રષ્ટિની અંદર એક એક દ્રષ્ટિમાં યોગનું કયું અંગ પ્રગટ્યું છે, બોધની કેવી તારતમ્યતા છે, કયો દોષ નિર્મૂળ થયો છે અને કયો ગુણ પ્રગટ્યો છે, આ ચારે ચાર વસ્તુ લેવા જ્યારે માપીએ ત્યાં પછી ગુણ ન થવું. એ ચારે ચાર લઈને પછી નક્કી કરવું કે આ કઈ દ્રષ્ટિમાં છે હજી પહેલા, અને ચાર સુધી છે ત્યાં સુધી તો સમજવાનું કદી તો મિથ્યાત્વ ગુણસ્થાનક છે. અને પહેલી ચારમાં જો ક્લાસ ન હોય તો સમજવાનું આ તો હજી પહેલા ગુણસ્થાનકથી આવ્યો નથી ને. વાત તેરમાં સિવાય નીચી કરતો. એટલી સરસ ભૂમિકા એટલા માટે ક્યાંય જીવને પોતાને ભ્રાંતિ ના થાય. જગત વિશે ભ્રાંતિ થાય તો ભલે થાય, પોતા વિશે સાધકને પોતાની સાધના, પોતાની સમજ, પોતાનો બોધ, એમાં ચાર જ દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખવાનો. બોધની નિર્મળતા કેટલી છે, એક. યોગનું કયું અંગ પ્રગટ્યું છે, યમમાં છીએ નિયમમાં છીએ ક્યાં સ્થિર રહી શકીએ. પછી આવશે આસન, પછી આવશે પ્રાણાયામ, પછી આવશે પ્રત્યાહાર, પછી આવશે ધારણા, પછી ધ્યાન અને પછી સમાધિ. આ અષ્ટાંગ યોગ છે. તો કઈ દ્રષ્ટિમાં છે પોતે, ત્યાર પછી એની અંદર કહ્યું છે કે કયો ગુણ પ્રગટ્યો છે અને કયો દોષ નિર્મૂળ. આમાં દ્રષ્ટિની બોધની નિર્મળતાની વાત મૂકી નથી છે કે આ સંવરની દશામાં આવ્યો, નિર્જરાની દશામાં આવ્યો, એની કોઈ પણ જાતની ક્રિયા હોય, હવે એને ગમે તે સંજોગ હાથમાં પડેલો પથ્થર પણ એને માટે હથિયાર બની શકે. એક હાથમાં હથિયાર છે. એમ કે છે કે હવે કોઈ પણ કર્મોદયના કારણે પ્રાપ્ત થયેલી સ્થિતિ એને નિર્જરાનું કારણ બનાવી શકે છે. આ નિર્મળ બોધ છે, આના બધાનો આધાર શું છે? બોધની આ શરૂ ક્યાંથી થયો હતો? તૃણના અગ્નિમાંથી શરૂ થઈ, એમાંથી આવી ગયો જડાવડે જ્યોતિ સ્વરૂપ. સ્વયં હવે તો સ્વયં પ્રકાશ, ચૈતન્ય જ્ઞાનનો દીપ, નંદા દીપ જેવું પોતે છે. એટલે એનું કારણ મોહની વાસના તૂટતી જાય. જેમ જેમ બોધ દશાજન્ય વિકારો અને અજ્ઞાન દૂર થશે, બોધની નિર્મળતા, આ નિર્મળ બોધને કારણે આ મહાત્માની ધ્યાન દશા હવે વિરામ પામતી નથી. એ સદા કેમ રહે છે? એ દ્રષ્ટિમાં કે છે, એ દશા એની એ દ્રષ્ટિમાં નિર્મળ બોધે ધ્યાન સદા હોય સાચું. આ ધ્યાનને સદાય રાખનાર તત્વ કયું? તો કે નિર્મળતા એની જ્યાં સુધી છે ત્યાં સુધી એ ધ્યાન પણ સાચું છે ને સદા છે. જો નિર્મળતા તૂટી જાય, એમાં જો કઈ ફેરફાર થાય, ઉપસમ શ્રેણીમાં ગયેલાની નિર્મળતા તૂટી ગઈ બોધ, એ પહેલા વહેલા પડે છે, બોધથી પડે છે ને પછી બાકીની બધી વધારે પડે. પહેલા શું થાય છે? ઉદય બોધમાં નિર્મળતા દૂષણ આવ્યું ને, શું આવ્યું? કે સેજ એને ભાવ રાસ ગારો 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 બુદ્ધિનો દોષ આવ્યો. જેવો દોષ આવ્યો એટલે નિરંતરતા એને તૂટી, બોધ નિર્મળતા તૂટી. બોધની નિર્મળતા તૂટે એટલે એની ધ્યાનની દશા તો પછી રહેવાનું કોઈ કારણ જ નથી. એક વસ્તુ આ અનુભવનો આધાર છે, પણ અનુભવ કરતા આમાં જે વસ્તુ આપણે લેવાની છે કે આ અતિશય નિર્મળ બોધ છે. આ બોધ કઈ દ્રષ્ટિનો છે? પ્રભા દ્રષ્ટિનો. અને પ્રભા દ્રષ્ટિનો બોધ એમને કહ્યું છે કે પ્રભા કોની? રત્નની. રત્નની પ્રભા છે. અને રત્નની પ્રભા કેવી છે? તો કે જો રત્નમાં દૂષણ ન હોય તો નિરંતર છે. રત્નની પ્રભા કેવી છે? કે જો રત્નમાં દૂષણ ન હોય તો નિરંતર છે. આવા રત્નની એક પ્રાપ્તિ હરિભદ્ર સૂરીને એક શ્રાવકે આપી. હરિભદ્ર સૂરીએ કહ્યું કે બોલ, બોલો શ્રાવક ગુરુ ભક્તિ કરતો હતો કે શું કરું, આખો દિવસ પ્રભુ તમે આ કરો છો, 444 ગ્રંથોની રચના કરવી છે પણ સમય સાથ આપતો નથી. અમે તો સાધુઓ સૂર્યની અજવાળું મળે, પ્રભા થાય તે લખી શકીએ અને અસ્ત થાય તો બંધ થાય અમારે. તો ઓલો એના માટે આવું રત્ન લાવ્યો હતો એ મારા સાહેબ રાખે રત્ન, અને એના ઉપર રાત્રે ગ્રંથના ગ્રંથ રાખા 444 ગ્રંથ. કેટલો સમય ને કેટલો એને જોયું. તો એને આ કહે છે કે આવું જાતિ રત્ન કહે છે. એ હરિભદ્ર સૂરી આચાર્યને પ્રાપ્ત થયું શ્રાવકે આપ્યું, પણ આ રત્નની તાકાત કેવી? એવું રત્ન પોતામાં પ્રગટાયું, બોધરૂપી રત્ન. હવે બોધરૂપી રત્ન એમ ઓલા રાત હોય તો પણ એ રત્નનો કઈ તેજ જતું નથી, કેમ કે એને સૂર્ય પાસેથી ઉછીનું લીધેલું નથી. ચંદ્રના તેજની અંદર હજી ચાંદનીના દિવસે લખી શકે, પણ 8 દિવસ ગયા જાય પછી એ ચંદ્રનો તેજ ઉપયોગી ન થાય, કારણ કે એને પોતાનું નથી ઉછીનું લીધેલું. આ બોધ પોતાનું નથી, આ પ્રભા દ્રષ્ટિ. બોધની પ્રભા એટલે પોતાનું દ્રષ્ટિ, પોતાનો બોધ. એનું તેજ એવું છે કે હવે ક્યાંયથી ઝાકું થશે નહીં. સંયોગો ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તે હોય, એને પોતાના જીવનમાં બોધનું તેજ પ્રગટ્યું છે. એ બોધની દ્રષ્ટિ એને જ્ઞાનીઓએ પ્રભા દ્રષ્ટિ કીધી. એમ વિનાનું રત્ન, દૂષણ વિનાનું રત્ન જેમ નિરંતર પ્રકાશિત છે, એમ જેને આવો બોધ થયો છે એને આ એનું જેની એની દ્રષ્ટિ હવે નિરંતર પ્રકાશિત છે, એને કારણે તેને બાકીની બધું જે છે એ છોડીને પણ એ ધ્યાનના સુખની અંદર સદાય રહે છે અને એ સુખ એનું સાચું છે.